આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજની આપણી ચર્ચા એમ કે ગુજરાતી સાહિત્ય વિવેચનાના એક બહુ જ મહત્વના લેખ પર છે, રામનારાયણ વી પાઠકનો લેખ આપણા વિવેચનાના કેટલાક કૂટ પ્રશ્નો.
હા, આ લેખ 1939માં સાહિત્ય વિમર્શ પુસ્તકમાં આવ્યો હતો અને મૂળ તો એમણે કરાચી સાહિત્ય સંમેલનમાં જે પ્રમુખીય વ્યાખ્યાન આપેલું એના પર આધારિત છે.
અને વાત એવી છે ને કે આપણે ઘણીવાર બહારના વિચારો, શબ્દો એ બધું સહેલાઈથી અપનાવી લઈએ છીએ, પણ એનો મૂળ અર્થ શું, આપણા માટે એ કેટલું સુસંગત છે એ બહુ વિચારતા નથી.
બરાબર, પાઠક બરાબર આ જ મુદ્દો પકડે છે અહીંયા.
એમણે જોયું કે પશ્ચિમી સાહિત્ય, ખાસ કરીને અંગ્રેજી, અને એના વિવેચનનો પ્રભાવ એટલો બધો હતો કે ગુજરાતી વિવેચનમાં અમુક પ્રશ્નો ઊભા થઈ ગયા, પણ એ પ્રશ્નો સ્પષ્ટતા નહોતા લાવતા, ઉલટાની ગુંજવણ વધારતા હતા.
એટલે જ પાઠક એને કૂટ પ્રશ્નો કહે છે, જાણે બૌદ્ધિક કોયડા, જે ઘણીવાર શબ્દો બરાબર સમજ્યા ન હોય અથવા આપણી સંસ્કૃતિ જુદી હોય ને એના લીધે જન્મે.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે પાઠકના વિશ્લેષણથી આ કોડો ઉકેલવાનો પ્રયાસ કરીએ, એમનો દૃષ્ટિકોણ સમજીએ.
બરાબર, પાઠકનો ઉદ્દેશ્ય પેલું ઉપરછલ્લું નહીં પણ ઊંડા ઉતરવાનો છે. એમણે કલા ખાતર કલા, વાસ્તવવાદ વિરુદ્ધ આદર્શવાદ અને પ્રગતિવાદ જેવા મુદ્દાઓની ચકાસણી કરી.
પણ સૌથી મહત્વનું શું છે ખબર છે? એ ખાલી પશ્ચિમી સિદ્ધાંતોને ખોટા નથી પાડતા, પણ આપણું ધ્યાન ભારતીય, ખાસ કરીને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તરફ દોરે છે.
ઓહ, એ રસપ્રદ છે.
હા, એ માનતા હતા કે આપણા શાસ્ત્રોમાં જ આ કૂટ પ્રશ્નોના ઉકેલની ચાવી છે અને એનાથી આપણે આપણા પોતાના મૌલિક વિવેચન સિદ્ધાંતો વિકસાવી શકીએ.
ચાલો શરૂઆત કરીએ. એમણે એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કવિ નર્મદનું. એ શું હતું?
હા, નર્મદે અંગ્રેજીમાંથી લિરિક અને એપિક શબ્દો લીધા. એના માટે ગુજરાતીમાં ગીત કવિતા અને વીર કવિતા એવા શબ્દો બનાવ્યા.
દેખીતી રીતે તો બરાબર લાગે છે.
લાગે તો બરાબર, પણ સમસ્યા આવી સંદર્ભના ભેદમાં. અંગ્રેજી લિરિક કવિતા સામાન્ય રીતે પઠન માટે હોય, ગાવા માટે ઓછી.
જ્યારે નર્મદ પહેલાની આપણી ગુજરાતી કવિતા ભલે ને મહાકાવ્ય હોય, એ તો મોટે ભાગે ગેય હતી, ગાવા માટે જ લખાતી.
ઓકે, એટલે અહીંયા પેચ પડ્યો.
હા, હવે જો લિરિક એટલે ગીત કવિતા અને એ ગેય હોય, તો પછી એપિક એટલે કે વીર કવિતાનું શું? એને અગેય કેવી પડે? પણ આપણા વીર કાવ્ય તો ગવાતા હતા.
અચ્છા, એટલે શબ્દ તો લઈ લીધો પણ પાછળની આખી પરંપરા, એનું સ્વરૂપ એ ભૂલી ગયા. આનાથી તો આખો મતલબ જ બદલાઈ જાય ને.
બિલકુલ. પછી નર્મદે ખુલાસો કરવો પડ્યો કે ભાઈ, વીર કાવ્ય ભલે ગવાય પણ એમાં વિષય લાંબો ચાલે એટલે એ ગીત કવિતા નથી. આ નાનકડા ઉદાહરણથી પાઠક કહેવા માંગે છે કે આવા પારિભાષિક શબ્દો કે સિદ્ધાંતો અપનાવીએ ત્યારે કેટલી સાવચેતી રાખવી પડે, કેટલી ઊંડી સમજ જોઈએ, નહીં તો આવા કૂટ પ્રશ્નો જ ઊભા થાય.
બરાબર સમજાયું. ચાલો હવે પહેલા મુખ્ય કૂટ પ્રશ્ન પર આવીએ. કલા ખાતર કલા, આર્ટ ફોર આર્ટ સેક, પશ્ચિમમાં તો આની બહુ ચર્ચા થઈ હતી, પાઠક આને કઈ રીતે જુએ છે?
અહીં પાઠકની દ્રષ્ટિ એકદમ અલગ છે, તાજગી ભરી. એ સીધો વિરોધ નથી કરતા, પણ આ વિચારને આપણી બીજી બધી પ્રવૃત્તિઓના સંદર્ભમાં મૂકે છે.
એટલે કઈ રીતે?
એ કહે છે, જુઓ, કલા ખાતર કલા એ કંઈ બહુ મોટી કે અનોખી વાત નથી. આપણે જ્ઞાન ખાતર જ્ઞાન નથી કરતા, નીતિ ખાતર નીતિ, રમત ખાતર રમત, કેટલીય વસ્તુઓ આપણે એના પોતાના માટે જ કરીએ છીએ.
હા, એ વાત તો સાચી છે.
ક્યારેક તો ધન ખાતર ધન કે ભોજન ખાતર ભોજન પણ હોય. એટલે કલાનું પોતાની ખાતર હોવું એ એની કોઈ ખાસિયત નથી સાબિત કરતું. પાઠકનું યોગદાન એ છે કે એ કલાની સ્વાયત્તતાને પેલી રહસ્યમયતામાંથી બહાર કાઢીને સામાન્ય માનવ અનુભવ સાથે જોડે છે.
એટલે તેઓ કલા ખાતર કલાના વિચારને નકારતા નથી, પણ એને કલાની મહાનતાનો એકમાત્ર માપદંડ નથી ગણતા એમ.
હા, બરાબર પકડ્યું તમે. એમના મતે કલાની સાચી કસોટી એ નથી કે તે પોતાની ખાતર છે કે કેમ. ખરી કસોટી એ છે કે કવિની કલ્પના કેટલી ઊંડી ઉડે છે, જીવનના રહસ્યને સ્પર્શે છે. ઉત્તમ કલાકાર પોતાના શ્રેષ્ઠ ઊંડા અનુભવોમાં રાચે છે અને એ અનુભવ, એ રહસ્ય ભાવક સુધી પહોંચાડે, આ જ કલાની સાર્થકતા છે.
આ અનુભવ પહોંચાડવા માટે એમણે પેલું બે મિત્રોનું ઉદાહરણ આપ્યું છે ને, બહુ સરસ છે.
હા, બહુ જ પ્રભાવશાળી. કલ્પના કરો, બે ગાઢ મિત્રો વર્ષો પછી મળે, આખી રાત વાતો કરે. શું વાત કરશે?
રોજબરોજની સામાન્ય વાતો?
ના
ના, એ તો નહીં જ.
એ તો પોતાના જીવનના સૌથી યાદગાર, સૌથી અસાધારણ, કદાચ સૌથી રહસ્યમય લાગેલા અનુભવો જ વાપ ગોળશે. મુશ્કેલીના, સાહસના, પ્રેમ મૈત્રીના ઊંડા અનુભવો.
હા,
જેમ મિત્રો એકબીજા પરના ભરોસાથી, અંગત સંભાવથી પોતાના શ્રેષ્ઠ અનુભવો વહેંચે, એમ કવિ પણ સમાજને પોતાના શ્રેષ્ઠ અનુભવો કરાવવા મથે છે.
પણ એક તફાવત છે, કવિ અને સમાજ વચ્ચે મિત્રો જેવો અંગત સંભાવ નથી હોતો, તો પછી કવિ જે અનુભવ રજૂ કરે એમાં શું ખાસ હોવું જોઈએ?
અહીં જ પાઠક લોકોત્તર અનુભવની વાત કરે છે. લોકોત્તર એટલે સામાન્યથી પર, ટ્રાન્સેન્ડિંગ ધી ઓર્ડિનરી. કારણ કે પેલો અંગત સંબંધ નથી ને, એટલે કવિ જે વસ્તુ રજૂ કરે, જે અનુભવ બતાવે, તે ખરેખર સામાન્ય કરતાં ઊંચો, વધુ ગહન, વધુ રહસ્યમય હોવો જોઈએ. રોજબરોજની વાત અહીં નહીં ચાલે.
અચ્છા,
એટલે જ ઉત્તમ કવિ સ્વાભાવિક રીતે જીવનના ગહન રહસ્યોને સ્પર્શતી વાત કહેવા પ્રેરાય છે. પણ અહીં એક ચેતવણી પણ છે. પાઠક કહે છે, જો કલાકાર પોતે સંસ્કારમાં કાચો હોય, એની દૃષ્ટિ મર્યાદિત હોય, તો એની કલ્પના હલકી, નિમ્ન વૃત્તિઓમાં પણ ભટકી શકે.
એવું બની શકે.
અને પરિણામે જે કલાકૃતિ બને એ પણ નિષ્કૃષ્ટ હોય. હવે આવા સમયે કલા ખાતર કલાનો બચાવ લઈને પેલી અશ્લીલતા કે ખરાબ રૂચિને સાચી ન ઠેરવી શકાય.
હા, એ બરાબર નથી.
એંગણે પ્રેમાનંદના ઓખાહરણનું ઉદાહરણ ટાંકીને સમજાવ્યું છે કે આવી ચર્ચા કૃતિના ગુણદોષ પર થવી જોઈએ, કોઈ વાદની આડશમાં નહીં.
અને અહીં જ પાઠક આપણી ભારતીય પરંપરા તરફ વળે છે, બરાબર ને? રસ સિદ્ધાંતની વાત આવે છે.
ચોક્કસ. પાઠક માટે તો આ પશ્ચિમી કોયડાનો ઉકેલ આપણી પોતાની પરંપરામાં જ છે. એ કહે છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો રસ શબ્દ જુઓ, એ જ કલાની સ્વાયત્તતા અને એના અનન્ય સ્વભાવને બતાવે છે.
રસ એટલે શું, એ જરા સ્પષ્ટ કરશો?
રસ એટલે કલાકૃતિ દ્વારા ભાવકના મનમાં જાગતો એક ખાસ પ્રકારનો આનંદ, એક સૌંદર્યાત્મક અનુભૂતિ. જેમ જીભનો સ્વાદ હોય ને, મીઠો, ખાટો, તીખો, એ બુદ્ધિના તર્ક કે નીતિના નિયમોથી અલગ એક સ્વતંત્ર અનુભવ છે.
હા, એ તો છે.
એમ જ કલાનો રસ પણ એક સ્વતંત્ર, આગવો અનુભવ છે. આપણી પરંપરાએ તો કલાનો મુખ્ય હેતુ જ રસ નિષ્પત્તિ ગણ્યો છે, રસની ઉપલબ્ધિ.
ઓહ,
એટલે કલા ખાતર કલા જેવી ચર્ચા આપણા માટે તો અસ્થાને છે. કારણ કે આપણે તો કલાની આ સ્વાયત્તા સદીઓ પહેલાં રસના સિદ્ધાંતમાં સ્વીકારી જ લીધી છે. આ પાઠકની બહુ મૌલિક અને મહત્વની દલીલ છે, મને લાગે છે.
આ સ્પષ્ટતા ખરેખર બહુ મહત્વની છે. કલાના આંતરિક અનુભવ પર આટલો ભાર, મને લાગે છે કે આ જ વિચાર એમના પછીના કૂટ પ્રશ્ન વાસ્તવવાદ વિરુદ્ધ આદર્શવાદ પરના એમના મંતવ્યોને પણ ઘડતો હશે. આ બે વચ્ચેનો સંઘર્ષ કેવી રીતે સમજાવે છે પાઠક?
હા, તમે સાચું પકડ્યું. પાઠક પહેલાં તો આ શબ્દોનો અર્થ સ્પષ્ટ કરે છે. આદર્શવાદ એટલે શું? તો કે જગતના સામાન્ય અનુભવ કરતા ઊંચી ભાવનાઓનું નિરૂપણ, ભક્તિ, ઉદારતા, શૌર્ય, શુદ્ધ પ્રેમ વગેરે.
અને વાસ્તવવાદ?
વાસ્તવવાદ એટલે જગતમાં જેવું દેખાય છે, જેવું બને છે, ભલે સામાન્ય હોય, કદરૂપું હોય, એનું જ નિરૂપણ કરવાનો આગ્રહ, રિયાલિઝમ.
પણ મારો સવાલ એ છે કે શું આદર્શ એટલે અવાસ્તવિક? શું ભક્તિ કે ઉદારતા વાસ્તવિક નથી હોતી?
આ જ મુદ્દો પાઠક ઉઠાવે છે. એ સ્પષ્ટ કરે છે કે આદર્શ કે ઊંચી ભાવના ભલે વ્યવહારમાં ઓછી દેખાય, પણ એ અવાસ્તવિક કે ખોટી નથી. કલાનું સત્ય છે ને, એ બહારની દુનિયામાં ઘટના બને છે કે નહીં એના પર નથી આધાર રાખતું.
તો શેના પર આધાર રાખે છે?
કલાનું સત્ય મનોવૈજ્ઞાનિક છે. આપણું ચિત્ત, આપણું મન એને સ્વીકારી શકે છે કે નહીં એ મહત્વનું છે. એમણે અરેબિયન નાઇટ્સનું અદ્ભુત ઉદાહરણ આપ્યું છે.
હા, કયું હતું એ?
એક સ્ત્રી પતિ પર ગુસ્સે થઈને જાદુથી એને અડધો પથ્થર બનાવી દે છે. હવે બહારની રીતે જુઓ તો આ શક્ય છે.
હા, બિલકુલ.
પણ પતિ પ્રત્યેનો સ્ત્રીનો તીવ્ર ગુસ્સો એ તો એકદમ વાસ્તવિક માનસિક સત્ય છે. એવું જ દલપતરામનું કાવ્ય જાણ જનાવરની મળી, બકરીબાઈનો દીકરો પરણે, આ કઈ બહારની વાસ્તવિકતા છે?
ના, જરાય નહીં.
પણ એ સમયના કજોડાના લગ્નો પાછળ જે સામાજિક ઘેલછા હતી ને, એનું સચોટ માનસિક ચિત્ર છે. કલાને આવા માનસિક સત્યની જરૂર છે. બાહ્ય સત્યની નહીં.
બહુ સરસ વાત. તો પછી વાસ્તવવાદનું શું, જે જગતનું યથાતથ ચિત્રણ કરવાનો દાવો કરે છે? શું એ વધુ સાચું નથી?
પાઠક કહે છે ના, કલા કઈ ફોટોગ્રાફી નથી કે જે સામે દેખાય એ બધું જ કેમેરામાં ઉતારી લે. કલાકાર તો આ અનંત જગતમાંથી, અસંખ્ય વિગતોમાંથી કંઈક પસંદ કરે છે.
પસંદગી તો કરવી પડે.
અને શા માટે એ જ પસંદ કરે છે? કારણ કે એને એમાં કોઈ રહસ્ય, કોઈ ઊંડાણ દેખાય છે. અને આ રહસ્યને પારખવા પાછળ કોઈક જીવન ભાવના, કોઈક દ્રષ્ટિકોણ, કોઈક આઈડિયા તો હોવો જ જોઈએ ને. ભાવના વગર શું મહત્વનું ને શું નહીં એ નક્કી જ કેમ થાય?
એટલે તમારા કહેવાનો મતલબ એ છે કે પાઠકના મતે વાસ્તવવાદમાં પણ મૂળભૂત રીતે તો કોઈક ભાવના કે આદર્શ છુપાયેલો જ હોય છે?
બિલકુલ. તત્વતઃ શુદ્ધ યથાતથ નિરૂપણ જેવું કશું હોતું જ નથી. ભેદ માત્ર ભાવનાના પ્રકારનો છે. આદર્શવાદ ઊંચી ઉન્નત ભાવનાઓ પર ભાર મૂકે.
અને વાસ્તવવાદ?
વાસ્તવવાદ ખાસ કરીને 19મી-20મી સદીમાં વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના પ્રભાવ હેઠળ ઐહિક એટલે કે આ દુનિયાની ભૌતિક બાબતો અને સામાન્ય, ક્યારેક દબાયેલી કે વિકૃત માનવવૃત્તિઓ તરફ વધુ ધ્યાન આપે છે.
હા, એ સમજાયું.
આના કારણે ઘણીવાર વાસ્તવવાદ સમાજની ગંદી, કદરૂપી કે જુગુપ્સા પ્રેરક એટલે કે ચિત્રી ચડે તેવી વાસ્તવિકતાઓનું નિરૂપણ કરવા લાગે છે.
અહીં મારો પ્રશ્ન એ છે કે શું આવી ગંદી, અરુચિકર વસ્તુઓનું નિરૂપણ પણ કલા ગણાય? એમાં પેલો રસ ક્યાંથી આવે?
પાઠકનો જવાબ સ્પષ્ટ છે. હા, ગણાય. અને તેમાં પણ રસ હોઈ શકે છે. એ ફરી પાછા આપણા ભારતીય કાવ્યશાસ્ત્ર પાસે જાય છે.
ઓકે.
આપણા આચાર્યોએ 9 રસ ગણાવ્યા છે. એમાં બીભત્સ રસ પણ છે. જે વસ્તુ જુગુપ્સા પ્રેરે, ચિત્રી ચડાવે, એમાંથી પણ સૌંદર્યાત્મક અનુભવ થઈ શકે છે.
ખરેખર બીભત્સ રસ?
હા, જેમ કરુણ રસ દુઃખદ હોવા છતાં આસ્વાદ્ય હોય, તેમ બીભત્સ રસ પણ અપ્રિય હોવા છતાં કલાનો વિષય બની શકે. આ તો આપણા શાસ્ત્રકારોની સૂક્ષ્મ દ્રષ્ટિ છે. પરંતુ જેમ કલા ખાતર કલામાં ભયસ્થાન હતું, એમ અહીં પણ છે.
શું ભયસ્થાન છે?
જો લેખક માત્ર જાણીતી ઉપરછલ્લી ગંદકીનું જ વર્ણન કર્યા કરે, એમાં કોઈ નવું સત્ય, કોઈ ઊંડાણ, કોઈ માનસિક રહસ્ય ન દેખાય, તો એ કલા નથી.
બરાબર.
અને બીજું, જો લેખકનો હેતુ સમાજની કુરૂપતા બતાવીને જુગુપ્સા જગાડવાનો ના હોય, પણ પોતાની જ વિકૃત વૃત્તિઓ સંતોષવાનો હોય, જેમ દલપતરામે પેલા ઢૂંઢિયા સાધુઓનું ઉદાહરણ આપ્યું છે ને, કે ન જોવાની સલાહ આપતા આપતા જ બધું વર્ણવી દે, તો એ વાસ્તવવાદના નામે ચાલતો દંભ છે. માત્ર ખરાબ વસ્તુઓ બતાવવી એ જીવનનું અધૂરું અને એટલે અસત્ય ચિત્ર છે. સાચો વાસ્તવવાદ પણ જીવનના કોઈ ગહન રહસ્યને જ ઉજાગર કરતો હોવો જોઈએ.
આ ખરેખર બહુ ઊંડી વાત છે. વાસ્તવિકતાના નામે પણ છેવટે તો કલાકારની દ્રષ્ટિ અને ભાવના જ કેન્દ્રમાં રહે છે. હવે આપણે છેલ્લા કૂટ પ્રશ્ન તરફ જઈએ. પ્રગતિવાદ, પ્રોગ્રેસિવિઝમ, આ શબ્દ તો આજે પણ સંભળાય છે. પાઠકના સમયમાં એનો શું અર્થ હતો અને એમની શું દલીલ હતી?
પ્રગતિવાદ એ સમયે મુખ્યત્વે રશિયન ક્રાંતિ પછી આવેલી માર્ક્સવાદી વિચારધારા સાથે જોડાયેલો હતો. એની મુખ્ય માન્યતાઓ શું હતી? કે ઇતિહાસનું ચાલક બળ ભૌતિક પરિસ્થિતિઓ અને વર્ગ સંઘર્ષ છે. ધર્મ, રૂઢિઓ, બુર્ઝવા નૈતિકતા આ બધું શોષણના સાધનો છે. મૂડીવાદ અન્યાયી છે, વગેરે વગેરે.
ઓકે. અને સાહિત્યમાં?
સાહિત્યમાં પ્રગતિવાદી લેખકો એવા સાહિત્યને જ સાચું પ્રગતિશીલ ગણતા જે આ વિચારોનું સમર્થન કરે, ધર્મ અને મૂડીવાદનો વિરોધ કરે, સ્ત્રી પુરુષ સંબંધોને કેવળ ઐહિક ભૌતિક દ્રષ્ટિથી જુએ.
અચ્છા, એટલે કે સાહિત્યનું મૂલ્યાંકન એની વિચારધારાના આધારે થતું હતું?
હા. અને પાઠકનો મુખ્ય વિરોધ આ જ વાત સામે છે. એ બહુ સ્પષ્ટ કહે છે કે ભાઈ, પ્રગતિવાદી માન્યતાઓ સાચી કે ખોટી એ સમાજશાસ્ત્ર, રાજકારણ કે તત્વજ્ઞાનનો વિષય છે, સાહિત્ય વિવેચનનો નહીં.
તો વિવેચકનો પ્રશ્ન શું હોવો જોઈએ?
વિવેચક તરીકે આપણો સવાલ એક જ, આ કૃતિ કલા તરીકે કેવી છે? એમાં કલ્પનાનો મુક્ત વિહાર છે? એ કોઈ જીવન રહસ્યને સ્પર્શે છે? એ રસ નિષ્પન્ન કરે છે? બસ.
તો શું પ્રગતિશીલ વિચારો ધરાવતી કૃતિ ઉત્તમ કલા ન હોઈ શકે, એવું કહે છે પાઠક?
ના ના, બિલકુલ નહીં, એવું નથી કહેતા. જો કોઈ વિચારધારા સર્જકના ઊંડા અંગત અનુભવનો ભાગ બની જાય, એના લોહીમાં વણાઈ જાય અને પછી એની કલ્પનાથી સહજ રીતે કલાત્મક રૂપ લઈને વ્યક્ત થાય, તો એ ઉત્તમ સાહિત્ય બની શકે છે. ચોક્કસ બની શકે.
કોઈ ઉદાહરણ?
એમણે ઇબ્સેનના નાટકોનું ઉદાહરણ આપ્યું છે. એમાં તે સમયના નવા સામાજિક વૈજ્ઞાનિક વિચારો કલાત્મક રીતે જ વ્યક્ત થયા છે. પણ જો સર્જક ખાલી ઉપર છલ્લા સૂત્રો પકડી લે, દાખલા તરીકે બધા મૂડીપતિ ખરાબ જ હોય કે ધર્મ એટલે અંધશ્રદ્ધા, અને એને ઊંડાણપૂર્વક સમજ્યા વગર ખાલી પ્રચાર કરવા માટે બુદ્ધિથી કલ્પનાને એ દિશામાં વાળે,
તો શું થાય?
તો કલા કૃત્રિમ બની જાય, ઉપદેશાત્મક, પ્રચારલક્ષી. પાઠક કહે છે કે કશું પણ ઊંડાણ વગર સ્વીકારી લેવું કે નકારી કાઢવું એ માનસિક જડતા છે, અને જડતા તો કલાની દુશ્મન છે. કલાને તો મુક્ત સ્વૈર વિહાર જોઈએ.
એટલે પાઠક ફરી પાછા એ જ મૂળ મુદ્દા પર આવે છે કે કલાનું મૂલ્યાંકન એના આંતરિક ગુણો પર થવું જોઈએ, બહારના વાદના લેબલ પર નહીં.
એકદમ સાચું. પાઠકનો નિષ્કર્ષ એ જ છે કે આ બધા વાદો છે ને, કલા ખાતર કલા, વાસ્તવવાદ, પ્રગતિવાદ, એ ઘણીવાર મૂળ કૃતિની કલાત્મકતા સમજવામાં મદદ કરવાને બદલે બિનજરૂરી વૈચારિક ઝઘડા ઊભા કરે છે, શબ્દોની માયાજાળ રચે છે.
જેમ અખા ભગતે કહ્યું હતું, અંધારા કુવા.
બરાબર. અખાએ જેમ ધાર્મિક વાદવિવાદોને અંધારા કુવા કહ્યા, જેમાં પડો એટલે મૂળ વાત ભૂલી જવાય, એમ પાઠક આ સાહિત્યિક વાદોને પણ ગેરમાર્ગે દોરનારા ગણે છે. ખરો સવાર તો એ જ છે કે કૃતિમાં કલા છે કે નહીં, રસ છે કે નહીં.
તો આટલી ચર્ચા પછી રામનારાયણ પાઠકની આ આખી સફર આપણને ક્યાં લાવીને મૂકે છે? આમાંથી મુખ્ય શું તારવી શકાય, શું લાગે છે?
મુખ્ય તારણ એ છે કે પાઠકે પશ્ચિમી પ્રભાવથી આવેલા આ ત્રણ કૂટ પ્રશ્નોનું અત્યંત સૂક્ષ્મ અને મૌલિક વિશ્લેષણ કર્યું. એમણે બતાવ્યું કે કેવી રીતે અધૂરી સમજ અને આપણા પોતાના સંદર્ભની અવગણના ગૂંચવાડા ઊભા કરે છે.
હા,
એમનો સતત સૂર એ જ રહ્યો કે કલાકૃતિનું મૂલ્યાંકન કોઈ ઇઝમ કે બહારની વિચારધારાના આધારે નહીં, પણ એના પોતાના કલાત્મક તત્વોના આધારે થવું જોઈએ. કલ્પનાની ઉડાન, જીવન રહસ્યનું નિરૂપણ અને ભાવકમાં રસ જગાડવાની ક્ષમતા,
અને એ માટે એમણે વારંવાર ભારતીય કાવ્યશાસ્ત્ર તરફ ધ્યાન દોર્યું.
હા, ખાસ કરીને રસ સિદ્ધાંતની સમૃદ્ધિ તરફ.
પણ મારો સવાલ એ છે કે શું આ વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે? લગભગ 85 વર્ષ થઈ ગયા આ લેખને, આજે એનું મહત્વ શું?
મને તો લાગે છે કે આજે એનું મહત્વ કદાચ પહેલા કરતાં પણ વધારે છે. તમે જુઓ ને, આજે પણ આપણે સાહિત્ય, સિનેમા કે બીજી કલાઓનું મૂલ્યાંકન કરતી વખતે ઘણીવાર એની કલાત્મકતા કરતાં એના રાજકીય સંદેશ, સામાજિક એજેન્ડા કે પછી લેખકની અંગત માન્યતાઓ પર વધુ ધ્યાન નથી આપી દેતા.
વાત તો સાચી છે, એવું થાય છે ખરું.
પાઠક આપણને યાદ અપાવે છે કે સાચું વિવેચન કૃતિના આત્માને, એના રસને સમજવાનો અને માણવાનો પ્રયાસ કરે છે. પહેલાં બહારના લેબલો અને વાદોની પેલેપાર જઈને કલાના સાચા સ્વરૂપને પામવાની વાત, એ આજે પણ એટલી જ બલકે વધારે જરૂરી છે.
અને ભારતીય કાવ્યશાસ્ત્રનો અભ્યાસ આમાં મદદ કરી શકે.
ચોક્કસ, એ આપણને નવી અને ઊંડી દ્રષ્ટિ આપી શકે છે.
ખરેખર પાઠકનો અંતિમ સંદેશ તો એ જ છે કે શબ્દોની માયાજાળ અને વાદવિવાદના ઘોંઘાટથી ઉપર ઉઠીને કલાકારે જે રહસ્ય પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે, એની ખૂબીને સમજવી અને માણવી, એ જ સાચી કાવ્ય ચર્ચા છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ રહી જાય છે કે આપણે જ્યારે કોઈ કલાકૃતિનો અનુભવ કરીએ છીએ, ત્યારે શું આપણે ખરેખર તેના રસને, તેના રહસ્યને પામવાનો પ્રયાસ કરીએ છીએ, કે પછી પહેલેથી નક્કી કરેલા ચોકઠામાં તેને બેસાડવાની કોશિશ કરીએ છીએ?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.